નમસ્કાર મિત્રો, હું મારું નામ છે આલ્બસ અને તમારું સ્વાગત છે ધ ગુજરાતી પોડકાસ્ટમાં. મારી સાથે છે ફિલિક્સભાઈ, હું પ્રેમથી એમને ફિલિક્સ કહું છું. અને અમે આજે ટોપિક ડિસાઈડ નથી કર્યો, આમ જ અમે લાંબી લાંબી વાતો કરવાના છીએ જે મેં તમને ટ્રેલરમાં પ્રોમિસ કરી છે, એક્ઝેક્ટલી એ જ કરીશું અમે. તો હાલો શરૂ કરીએ. હવે તો બોલો ફિલિક્સભાઈ, કેમ છો?
બસ એકદમ મસ્ત છે. આટલી સરસ રામ મંદિરની ન્યૂઝ મળી હોય, જેનું ભૂમિપૂજન થઈ ગયું, પછી કોઈ માણસ દુઃખી કે કઈ રીતે હોય શકે અલ્બસભાઈ?
નહીં, જો દુઃખી હોવાના તો કારણો છે, અને ઘણા લોકો માટે તો રામ મંદિર જ દુઃખી હોવાનું કારણ છે, પણ આપણે એમાંથી નથી
એ વસ્તુ. આપણે હું તો એ તર્ક આપું છું કે 2020 માં આટલી બધી ખરાબ વસ્તુઓ થઈ, જેમ કે જંગલમાં આગ લાગવી, કોરોના, આવો પ્લેન ક્રેશ થયું હમણાં રિસન્ટલી, તો આ 2020 માં બધાય ખરાબ ન્યૂઝ વચ્ચે એક આટલી સરસ રામ મંદિરનું ભૂમિપૂજન થયું એની ન્યૂઝ આવી, તો બધા ખુશ જ, એક્ચ્યુઅલી બધા ખુશ જ હોવા
જોઈએ. મને તો લાગે છે કે આ બધું એક ગંદો પાર્ટ છે મારા ભેજાની અંદરનો. એને તો એવું લાગે છે કે આ બધી વસ્તુઓ જે થાય ને એ સોર્ટ ઓફ આહુતિ જેવું હતું, અને એ યજ્ઞનું ફળ મળ્યું આ રામ મંદિરનું નિર્માણ જે થયું.
બરાબર. હા, પણ એ જે તમે જો આવતી, તો એ આવતી આપણે છેલ્લા 460 વર્ષોથી આપી છે આપણે આવતી, જ્યારે ત્યાં આપણું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારના આપણે નવું મંદિર બનાવવા માટે આહુતિઓ જ આપી છે. ક્યારેક સમયની આહુતિઓ, ક્યારેક લોહીની આહુતિઓ આપી છે આપણે, તો એ આટલા વર્ષો પછી આહુતિઓ આપીને અત્યારે એક આપણને સુવર્ણ મોકો મળ્યો છે, આપણે પણ ખુશી મનાવી શકીએ. રાઈટ,
બોલો પછી બીજું શું કહેવાય, છેલ્લે કઈ પિક્ચર જોઈ?
લાસ્ટ પિક્ચર તો આપણે સુશાંત સિંહ રાજપૂત અને દિલ બેચારા જોઈ, શું જબરદસ્ત પિક્ચર બનાવ્યું છે યાર.
હા,
જોઈને મજા આવી ગઈ છે ને.
સાચે મને ઈચ્છા હતી, મને થયું કે આમ શું કહે, બધા સેન્ટિમેન્ટલ માં જઈને તો એને પેલું નથી કરી રહ્યા ને આમ.
અહો ને, નહીં નહીં, એ તેની અંદર એક્ચ્યુઅલી સુશાંત સિંહની એક્ટિંગ એ કેરેક્ટરમાં એટલો નોર્મલ થઈ ગયા હતા એ.
ઓકે ઓકે. આમ
એક્ચ્યુઅલ પોતે પોતાનો જ રોલ પ્લે કરતા હોય એવું જ લાગતું હતું મને તો.
ઓહો,
હા, એમ કે એના જે લાસ્ટ સેન્ટેન્સ હતા ને બધા, એ બધા પોતાના માટે જ બોલતા હતા. બહુ બધા માણસોને એવું જ લાગે છે કે મેની નામનું કે કેરેક્ટર નહીં, એ સુશાંત પોતે જ બોલતો હતો. આપણે બોર થઈએ છીએ.
તો એ જે પિક્ચર છે ને દિલ બેચારા, એ જે બુક માંથી લીધેલું છે ને, એ બુક મેં વાંચેલી છે બહુ વર્ષો પહેલા.
બરાબર.
એનું નામ છે ધ ફોલ્ટ ઓફ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ.
બરાબર. હા, એક્ચ્યુઅલી મેં તો એવું સાંભળ્યું હતું કે આ મૂવી એક આઉટ ઓફ ઇન્ડિયાના કોઈ મૂવીમાંથી કોપી કરેલું છે. શું એ
સાચી વાત? અને એ જે મૂવી છે ને એ એક બુક નું એડેપ્ટેશન છે.
બરાબર.
આપણે ગદની જેવું જ છે એકદમ.
હા એ તો એકદમ યાર બહુ મસ્ત મસ્ત છે કે તો તો કોઈ ક્લેમ ન કરી શકે, કેમ કે આપણે આમ કે ને ચોર ના કરે તે ચોરી કરીએ તો કઈ વાંધો નહીં.
હા બસ એવું છે. હા હા બસ
બરાબર
જોઈ લે.
હા અરે બહુ મસ્ત હતો.
બરાબર મેં હમણાં થોડા ટાઈમ પહેલા એક થોડી જૂની પિક્ચર જોઈ, એનું નામ હતું બ્રિજ ઓફ સ્પાઈઝ એમ કરીને, જોરદાર પિક્ચર. બ્રિજ ઓફ સ્પાઈઝ ઇંગ્લિશ પિક્ચર છે. આ એક રશિયાનો એજન્ટ હોય છે ને એ અમેરિકામાં પકડાઈ જાય છે. એટલે જો આ છે ને પેલા સમયની વાત, કોલ્ડ વોર કા શીત યુદ્ધ ચાલતું હતું ને ભારત,
કોલ્ડ વોર
હા એ વખતની વાત છે, ત્યારે એક રશિયાનો સ્પાય પકડાઈ જાય છે. તો અમેરિકાના લોકો એવું કે છે કે અમારી જસ્ટિસ સિસ્ટમ છે ને બધાને ન્યાય આપે એમ. તો હવે આ સ્પાય પકડાયો છે ને એનો બી કોર્ટમાં ટ્રાયલ થશે, તો એને લોયર એક અમેરિકન આપશું, તો એક અમેરિકન માણસ આપશું એને, એને ડિફેન્ડ કરવાનો પૂરો ચાન્સ આપશું અમે એવી રીતે.
બરાબર
તો આખી સ્ટોરી છે ને પેલો જે લોયર હોય છે ને જેને એ ચાન્સ મળ્યો હોય છે એની સ્ટોરી છે આખી. તો એ આમ કેવી રીતે બધું હેન્ડલ કરે છે, એકદમ મસ્ત બહુ જોરદાર પિક્ચર છે. ચાન્સ પણ તો જોજો બ્રિજ ઓફ સ્પાઈસ.
હા હા શ્યોર, આટલા સરસ સરસ પિક્ચર તો ટાઈમ નીકળી જ જોવાનો.
સાચી વાત, મને થયું અચાનક બધર એ છે ને થોડીક શું કે ફ્લેશી પિક્ચર નથી એની અંદર છે ને, કઈ બહુ એકદમ કોમ્પ્લિકેટેડ સ્ટોરી કે આમ એક્શન ને એવું બધું નથી, પણ આમ બેસીને ચીલ કરીને જોતા હોય ને તો આમ મજા આવી જાય. વાવ ભાઈ એકદમ, અરે લોકો આમ કેવી રીતે વાતો કરતા હોય યાર. ઓલું ઓલું શું કે પેપર થોડુંક અલગ મૂકે ને, ન્યૂઝ પેપર વાંચતા વાંચતા આમ થોડું અલગ ડાયરેક્શનમાં મૂકે ને તો આમ એની કઈક આમ મિનિંગ હોય એનું, એમ અગ્રી કર્યું કે ડિસઅગ્રી કર્યું તમારી સાથે, એવો તમે આમ કઈક ઓફર કરો ને સામે વાળાએ લીધું કે નહીં, કેટલા સેકન્ડ પછી લીધું આખો. અરે એકદમ મસ્ત પિક્ચર જોવા જેવી છે એ, મેં જોઈ છેલ્લે બ્રિજ ઓફ.
અચ્છા અચ્છા અચ્છા, એ તો ઇંગ્લિશ મૂવી ની વાત. તમે છેલ્લું હિન્દી પિક્ચર કયું જોયું?
એક ઓલમોસ્ટ એક મિનિટ, છેલ્લું હિન્દી પિક્ચર છે ને આનંદ જોયું તમે? પણ એને ઘણો ટાઈમ થયો, બે ત્રણ મહિના, બે ત્રણ મહિના પેલા જોયું. વોટ?
હા બહુ, હા બહુ ઓલ્ડ મૂવી છે.
હા અરે પણ ઓલ્ડ જવા દો, કેટલું ફેમસ પિક્ચર છે આનંદ.
રાજેશ ખન્ના ને બે છે ને.
અરે જોઈ લેજો ભાઈ, પાછા મોકલશે ને તો. આનંદ નથી જોયું થોડી ચાલે, આનંદ તો જોવાની જોઈએ પિક્ચર.
કોઈ મૂવી ને જોઈને મને એવું તો કોઈ દિવસ ફીલિંગ આવી જ નહીં કે હું
રોઉં છે, એના માટે છે ને થોડું હાર્ટ જોઈએ.
હા એ વસ્તુ સાચી, પણ હું એમ કરું છું એક મારો છે ને ફંડા એકદમ સિમ્પલ છે, બહુ કોમ્પ્લિકેટેડ નથી, કે મૂવી છે મૂવી ટાઈપ જોવાનું
એને એવી રીતે જોવાય જ નહીં. કોઈ બી મૂવીને છે ને નકરી ફેસ વેલ્યુ પર જોવાય જ નહીં, એના માટે બની છે ને એ એક આખું એક નેરેટિવ કહી રહ્યું છે આપણે. એ શું કહેવાય બહુ આમ ડીપમાં એને વિચારતી કે આ છે તો એક્ટર, એની સામે કેમેરા ઉભો છે, લાઇન્સ યાદ કરીને આવ્યો છે સ્ક્રીન પર જોવા માટે, એવી રીતે એ મેમરી આવી જાય ને પિક્ચર જોતા ટાઈમે, તો એનો બધો ચાર્મ જતો રહે એની સ્ટોરીનો. એવો એ જે સ્ટોરી જે કહેવા માંગતી હતી ને આખું જ મિસ થઈ જાય.
બરાબર
છે, એવી રીતે નો જોવાય પિક્ચર એમ કહું છું બેઝિકલી. ફિઝિક્સ
કે એમ મૂવી, ઇટ્સ જસ્ટ અ મૂવી.
આ તો બાયોગ્રાફિકલ પિક્ચર નો શું, બાયોગ્રાફિકલ પિક્ચર હોય એનું એમાં એવું ફીલ કરે ઇટ જસ્ટ અ મૂવી, ઇટ ઇઝ નોટ જસ્ટ અ મૂવી, પણ માણસની લાઈફ
નહીં નહીં એમાં એક્ચ્યુઅલી થયું એમાં જસ્ટ ઇટ્સ નોટ.
ત્યારે શું?
હા તો એ તો એક્ચ્યુઅલી ફેક્ટ છે ને, કે જેની ઉપરથી આપણને સોર્સ ઓફ ઇન્સ્પિરેશન મળે.
અરે ઇન્સ્પિરેશન, ઓકે ઇન્સ્પિરેશન પછીની વાત છે, મેઇન તો પહેલા જે સ્ટોરી ઇટસેલ્ફ હતી, જે જે સ્ટોરી ઇટસેલ્ફ છે એની ઇનહેરન્ટ વેલ્યુ છે એમ કહું છું. તો તું એમ કહે છે કે એની અંદરથી શું કહેવાય ઇન્સ્પિરેશન એક્સ્ટ્રેક્ટ કરવાનું ને પાછું યાદ કરી લેવાનું કે છે તો એક્ટિંગ જ ને, એક્ચ્યુઅલ સ્ટોરી થોડી રેકોર્ડ થઈ છે આ, એ વખતે થોડી કોઈ કેમેરા લાઈન એવું થોડી હોય યાર.
નહીં પણ તેમાં જે એક્ટર એનું જે પ્લે કરે છે એ તો રિયલ હતો ને વ્યક્તિ તો, પણ આજે તમે વાત કરો છો પિક્ચરની તો એમ એ તો કોઈ રિયલિસ્ટિક મૂવી નથી ને.
ઠીક છે ભાઈ, ઠીક છે, લેટ્સ અગ્રી ટુ ડિસએગ્રી. બાકી પિક્ચરો તો બહુ ગમે છે મને, એક્ચ્યુઅલી પિક્ચરો કરતા ભી વધારે છે ને સ્ટોરી ટેલિંગ હોય ને, સ્ટોરી ટેલિંગ એ મને બહુ ગમે. મેં ક્યાંક વાંચ્યું હતું, કોઈ રાઇટરે જ લખ્યું હતું, કારણ કે ઓબ્વિયસલી આ કોઈ રાઇટરે જ લખી શકે, એણે એવું લખ્યું હતું કે વર્લ્ડનો સૌથી જૂનો આર્ટ ફોર્મ શું છે. વર્લ્ડનો
સૌથી જૂનો આર્ટ ફોર્મ
અને એ છે સ્ટોરી ટેલિંગ. સૌથી જૂના આર્ટ ફોર્મ માં પાર્ટિસિપેટ કરી રહ્યા હોય એ ધ્યાનમાં રાખીને આપણે આમ પિક્ચર જોઈએ ને કે લિટરલી મારી આખી બોડી ઇવોલ્વ થઈ છે પિક્ચરો જોવા માટે. તમને એવું લાગે કે અમે જોઈ છે, ઇન્ટાયરલી જોઈ છે, ખાલી એટલે નહીં કે તમને આગળ શું થશે એ ખબર હોય, બટ અધરવાઇઝ પણ આખી પિક્ચર જોયેલી હોય એ ફિલિંગ આવે, કારણ કે મેં એટલું સારું ડિસ્ક્રિપ્શન આપ્યું હોય. એટલે ઇન્ફર્નો એવી બુક છે જેની પિક્ચર નથી બની, જેની મૂવી નથી બની હજુ. તો અમે દેવ એટલે એ વખતે નહોતી બની, પછી બની ગઈ, પણ એ વખતે નહોતી બની. તો મારી ને બેન ની વચ્ચે ઝઘડો થઈ ગયો કે પિક્ચર બની છે કે નહીં, કારણ કે અમને દેવને યાદ હતું કે અમે પિક્ચર જોઈ છે પણ પિક્ચર બની જ નથી એવી રીતે, સમજાય? એટલે અમે બે એટલા કન્વિન્સ થઈ ગયા હતા કે અમે પિક્ચર જ જોઈ છે, કારણ કે ભાઈ ની રાઇટિંગ એટલી જોરદાર છે ને કે આપણે એક્ચ્યુઅલી એ જગ્યા પર પહોંચી જઈએ. તો અમે બે આર્ગ્યુમેન્ટ કરીએ છે અને હું કહું છું કે છે પિક્ચર એવી, અને બેન કહે છે અમે નીકળી જ નથી પિક્ચર. હું કહું છું ના ના, ચાર પિક્ચરો બની છે ને એમાંથી એક આ છે. અમે પાગલ નથી, પિક્ચર જ નથી બની હજુ, તે વાંચેલી છે અને તે સરસ વાંચેલી છે એટલે તને એવું લાગે.
બરાબર,
એટલે એવું આમ શું કે સ્ટોરી આપણા ભેજા માટે કોમન છે. આ કે મૂવી એક માધ્યમ છે ખાલી સ્ટોરી ટેલિંગ, મેઇન પોઈન્ટ તો સ્ટોરી ટેલિંગ જ છે. અને આપણું બ્રેન એકચ્યુઅલી ટેકનિકલી ઇવોલ્વ થયું છે એને સાંભળવા માટે.
બરાબર છે. હા પણ પણ એક વસ્તુ છે કે જો કે તમે આખી બુક લખો જે 300-400-500 પેજીસ ની હોય અને એની ઉપરના મૂવી બને, બરાબર, તો એ 2 અવર્સ મેક્સિમમ 3 અવર્સ નું હોય, તો એ 3 અવર્સમાં પૂરેપૂરી બુકનો જે ચાર્મ છે, એનો કન્ટેન્ટ છે, એમાં કોમેડી છે, એમાં એક્શન છે, એ બધું મિક્સ કરે છે ને જ્યારે ત્યારે બધું આમ શું કહેવાય.
અચ્છા અચ્છા, સમજી ગયો, થોડો 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 એરર આવી જાય ને બેઝિકલી, થોડું કટ કરવું જ પડે એવી રીતે. સાચી વાત છે, પણ જો હું એક વાત કહું, અમુક વસ્તુઓ એવી છે જે બુક ક્યારેય ન કરી શકે,
જે ખાલી મૂવીઝ મૂવીઝ જ કરી શકે. એ શું છે ખબર છે?
શું વસ્તુ છે?
સ્પેક્ટેકલ.
યુઝ
કરે ને એ ખાલી મૂવીઝ જ કરી શકે. તો નોવેલ વાળા, નોવેલ લખવા વાળા હોય ને એ લોકો શું કરે ખબર છે? એ લોકો બીજી રીતે આગળ વધે. એ લોકો શું એક્સપ્લેન કરે? ફિલિંગ્સ એક્સપ્લેન કરી શકે એવી રીતે. તો ઘણીવાર કોઈ બુક વાંચી હોય ને તેમાં એવું હોય કે માણસ ખૂણામાં બેસીને જે વિચારી રહ્યો હોય ને કે હું આને મારું કે શું મારું, ક્યાંથી મારું, કેવી રીતે મારી, બીજા કોણ પડે, આ બધું એ વિચારી રહ્યો હોય એ માણસ, તો બુકની અંદર આ બધું લખેલું હોય એઝ અ સેન્ટેન્સ. ઓકે, પણ જયારે એક્ચ્યુઅલી એને મૂવીમાં શૂટ કરવાનું આવે ને તો એના વિચારો કેવી રીતે શૂટ કરે, તો એનું તો ખાલી મોઢું જ બતાડે ને આમ ખૂણામાં બેસીને આમ કોન્સ્ટિપેટેડ લુક આપતો હોય, આમ ગણતો હોય બધાને, બસ એટલું જ બતાડી શકે. બહુ બહુ બીજું શું બતાડી શકે? વિચારો કેવી રીતે કરી શકે શૂટ? એવું
બીજું એક એ લોકોનું અત્યારે સૌથી કોમન વસ્તુ છે કે આમ જે પર્સન હોય બેઠો હોય એનું મોઢું એમને શાંત હોય અને ખાલી એના થોટ્સ છે જે આપણને સંભળાતા હોય.
એ જ ઓડિયો બધું શું છે? એ છે ને એક એક પિક્ચર છે જે નોવેલ જેવું બનવાની ટ્રાય કરે, સમજાય?
બરાબર,
એ એવું છે. કારણ કે અને 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 અમુક જગ્યાઓ પર તો નોવેલને અડી જ ન શકાય. એવી રીતે કે સેન્સ ઓફ સ્મેલ પર કોઈ સ્ટોરી હોય, સુગંધ પર કોઈ સ્ટોરી હોય, કે કોઈ બ્લાઇન્ડ માણસના દ્રષ્ટિકોણથી આખી સ્ટોરી કીધેલી હોય. કારણ કે મેં પોતે એક નાનકડો એસે જેવો એસે તો નહીં, શોર્ટ સ્ટોરી લખી હતી એક બ્લાઇન્ડ લેડીની, તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી હતી આખી સ્ટોરી. તો એ તો શૂટ જ ન કરી શકાય કારણ કે એની અંદર આંખના સેન્સ રિલેટેડ એક પણ ડિસ્ક્રિપ્શન જ નથી, કોઈ બી વસ્તુનો કલર કે એવું કંઈ કીધું જ નથી એની અંદર.
બરાબર છે,
ખાલી ફિલિંગ્સ જ કીધું, તો ફીલ થાય. તો બધી વસ્તુનું ટેક્સચર હોય ને એનું ડિસ્ક્રિપ્શન એકદમ વધારે છે, કે ટચ કરીને ફીલ કરીને કહી શકે કે આ શું વસ્તુ છે. એવું અવાજ આવે કૂતરાનો તો માનવું પડે કે આ કૂતરું હશે એમ, પણ કૂતરાની સાઈઝ નો ખબર હોય, કલર નો ખબર હોય, બહુ ધ્યાનથી સાંભળે તો ખબર પડે કે ડિસ્ટન્સ કેટલું છે, નહીતર એ બી ના ખબર. એટલે એવું બધું કોઈ મૂવી નો કરી શકે ક્યારે, પણ એના ઓપોઝિટમાં કોઈ બુક હોય ને એ ક્યારે સ્પેક્ટેકલ નો બતાડી શકે. એવું તમને ડાયનોસોર પર શું કહેવાય? એવું ઇમેજિન ને, સ્ટાર વોર્સ, સ્ટાર વોર્સ કે એવી કોઈ મૂવી હોય તો એ તમે બુક ની અંદર મૂકો ને તો ઘણી વાર શું થાય ખબર છે? અને આ બે ને ભેગું કેવી શ્રેણી અંદર થાય, કોમિક કોમિક બુક હોય ને
શ્રેણી અંદર, કોમિક બુક, યસ રાઈટ,
એની અંદર મૂવી અને બુક વાળો ભાગ એવો જોઈન્ટ કરી દેવામાં.
બરાબર છે. અત્યારે સૌથી ફેમસ કોમિક બુક પર ના હોય તો અત્યારના આપણા સુપર હીરોઝ છે.
અને એ બધી કોમિક્સ પણ આમ શું કહેવાય, ડીપ હોય, લાઈક કોમિક વાંચી છે? જોરદાર હતી સ્ટોરી, મને તો મજા આવી ગઈ. અને અમુક અમુક કોમિક્સ હોય ને એ અડલ્ટ માટે બનેલી હોય, પણ અડલ્ટ માટે એટલે એમાં ખાલી સેક્સ હોય એવું નહીં, જે સ્ટોરી હોય ને એટલી મેચ્યોર હોય એમ.
બરાબર છે.
સ્ટોરી જે એક માર્વેલ નો કેરેક્ટર છે પનિશર કરીને, તો પનિશર, હા
હા હા રાઈટ,
એની કોમિક માં એની જે ફર્સ્ટ કોમિક છે ને જેમાં એનો ફર્સ્ટ અપીયરન્સ છે, એ વખતે એની સામે જે ચેર પર બેસાડે છે ને એની સામે એના વાઇફ ને છોકરાઓને દંડાથી મારી મારીને મારી નાખે છે એની સામે, અને એના માથા પર એક બેગ નાખે છે પ્લાસ્ટિકની, અને એને આખી શું કહેવાય કોઈ બીજા લોકોના શું સુધી ભરી દે છે આખી બેગ અને એવી રીતે એને સફોકેટ કરે છે. બરાબર. મતલબ ઓ શિટ આ કોમિક બુક છે આ નાના બચ્ચાઓ માટે છે એવું. ઊંડો શ્વાસ આમ જોરથી માથું હતું હલાવીને આમ બધાને દૂર કરે છે એવી રીતે. અને ઓબ્વિયસલી એના એની ફેમિલી ની ડેથ થઈ ગઈ એની નજર સામે એટલો ચીડાયેલો છે ને.
બરાબર.
માણસને એની ઉપર બેસાડી દે છે અને પછી એની ઉપર કૂદે છે પ્રોપર આમ જે કાંટા હોય ને ફેન્સ ની ઉપર આમ ઘૂસવા જોઈએ એટલો ચીડાઈ ગયો હોય એટલો ગુસ્સામાં હોય
ખબર પડી. આજે આપણે માર્વેલ નું હમણાં સેકન્ડ લાસ્ટ પાર્ટ આવ્યો ઇન્ફિનિટી વોર એ તમને ખ્યાલ છે ને
કોમિક ની વાત કરે
કેપ્ટન અમેરિકા આનો ગોન્ટલેટ વાળો હાથ પકડે છે રાઈટ આમાં કરીને હા તો એ વખતે એનો જે વિલન હોય છે એનું ફેસ આમ તને યાદ છે
આમ થોડુંક
એમ કરતો એવું નેબ્યુલા હતી ને જે એની છોકરી તો એને ગોન્ટલેટ લઈ લીધો હતો વિથ સિક્સ ઇન્ફિનિટી સ્ટોન તો જે વિલન હતો ને તો એનો એક હાથ છે ને ઓલા સોલ સ્ટોન ઉપર પડ્યો
હા
તો જેવો પડ્યો ને એનો હાથ સોલ સ્ટોન ઉપર તો એ નેબ્યુલાને એનું બધું પાસ્ટ ને બધું એની આંખ સામે આવી ગયું કે તેનો છે એ કઈ રીતે મોટો થયો એને શું શું કામ કર્યા છે લાઈફમાં
તેનો છે
હા
ઓ અરે વાહ
કે એની આખી હિસ્ટરી આવી ગઈ નેબ્યુલાની નેબ્યુલાની આંખ સામે કે જેવું એને સોલ સ્ટોન ને ટચ કર્યું ને એવું તો મૂવીમાં પણ તમે જોયું હશે કે કેપ્ટન અમેરિકાએ આ રીતે આમ હાથ રાખ્યો હતો હાથથી એને પકડ્યું તો એની રાઈટ હેન્ડ હતો ને જે એની પિંકી ફિંગર સોલ સ્ટોન ને ટચ કરી હતી રાઈટ
ઓકે
હા તો એ વખતે કેપ્ટન અમેરિકાનું આખું જે એની લાઈફ હતી કે એને પેલા કેટલો નાનો હતો એ એક્સપેરિમેન્ટ યર્સ આઈસ માર્યો પછી આ રીતે આવ્યો છે તો થેનોસ ને બીક લાગી ગઈ કે એની એનું એનું આખું આ હતું ને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ વાળું એ કોમિક્સ માં આપેલું હતું.
ઓ જોરદાર.
હા
સારું કહેવાય બે ડીપ કહેવાય એકદમ
બહુ બહુ એકદમ આ વસ્તુ મેં આ વસ્તુ પણ મને જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં મૂવી જોયું હતું ત્યારે મને આઈડિયા ન હોય મેં થર્ડ ફોર્થ ટાઈમ જોયું
ફર્સ્ટ ટાઈમ જોયું ને નહીં મને તો આવી જતું ધ્યાનમાં ફર્સ્ટ ટાઈમમાં પણ મને મેં એવું લોજિક લગાડ્યું કે એ છે ને સિન્સ કેપ્ટન અમેરિકા એનો હાથ આમ પકડી રાખ્યો આમ દબાવવા કેપ્ટન દબાયો નહીં કારણ કે બાકી બધા હ્યુમન એને જસ્ટ આગળનો સીન છે ને બધાને લેફ્ટ રાઈટ આમ મારતો મારતો ભગાડે છે બધાને
હા અને તેનો ફ્રેન્ડ બકી જ્યારે ત્યાંથી એસ્કેપ થવા માંગે છે ને ત્યારે પકડી લે છે.
હા 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 યાદ આવ્યું યાદ આવ્યું સોરી. હા તો એ સિવિલ વોર ની અંદર જ્યારે એ પકડે છે ને આખો હેલિકોપ્ટર, તે આમ કેવો મજબૂત માણસ કે આપે હેલિકોપ્ટર પકડ્યું એવો
એક્ઝેક્ટલી આખો હેલિકોપ્ટર સ્ટોપ
થેનોસ જ્યારે હાથ પકડે છે તો મને એવું લાગ્યું કે થેનોસ એટલો શોક થઈ ગયો કે આણે કેવી રીતે પકડ્યો હાથમાં એમ કેવી રીતે.
અને એકચ્યુઅલી એ મૂવી કરતા વધારે બેટર હોય છે કોમિક બુક્સ જે વાંચતા હોય અને સમજતા હોય એ લોકો માટે.
ખબર ને મેન તો શું સ્ટોરી ટેલિંગ ને છે ને રિસ્પેક્ટ કરવી જોઈએ. ક્યારે હતું બી કે નહીં એ બી ક્વેશ્ચનમાં છે. ન્યૂટને એપલ ને પડતા જોયું ને એને ગ્રેવિટી ની શોધ કરી વાળી જે વાત છે ને જે આપણે વર્ષોથી સાંભળીએ છીએ એ શું કહેવાય એ કોઈ પ્રોફેસરે કીધેલી સ્ટોરી એપલ નીચે પડતા જોયો ત્યારે એને મન થયું કદાચ ગ્રેવિટી હોય પણ એપલ ઇટસેલ્ફ હતું કે નહીં એ ઓરિજિનલ સ્ટોરીમાં એ વિવાદિત છે. તો એપલ આવ્યું ક્યાંથી એવું
બરાબર છે.
અને બોય બોરિંગ પ્રોફેસર છે ને બોરિંગ પ્રોફેસર એને ન્યૂટનને જસ્ટ આંખ ખોલી અને એપલને પડતા જોયો એવું હશે. પણ કોઈ રિયલી ઇન્ટરેસ્ટિંગ કોઈ ગુડ પ્રોફેસર હશે ને કોઈ સારો પ્રોફેસર હશે ને તો એ શું કહેશે ખબર.
હા
એપલ ન્યૂટનના માથા પર પડ્યું એ સૂતો હતો ત્યારે એપલ ઉઠી ગયો ન્યૂટન અને એટલે એને ક્વેશ્ચન થયો કે આ કેમ પડ્યું એવો
બરાબર.
જ્યારે ઓરિજિનલ એપલ સ્ટોરીમાં હતો બી કે નહીં એ બી ક્વેશ્ચનમાં એવો.
હા એ પણ શ્યોર નથી.
જ્યારે માથા પર પડે ને એપલ અને છોકરું જ્યારે ચકલ કરે ને એના પર એવું કરે ને જયારે એના જેટલું સારું ગ્રેવિટી કોઈ બીજું ન શીખી શકે એવા ન્યૂટન થી ન શીખી શકે જ્યાં એપલ સાઈડ પર પડ્યું.
એક્ઝેક્ટલી આ તમે વાત કરી ને તો મને એક બહુ સરસ સેન્ટેન્સ યાદ આવ્યું મેં એક જગ્યાએ વાંચેલું હતું કે જો ફિઝિક્સ તમને બોરિંગ લાગે છે ને ઇટ મીન્સ તમે ખોટા ફેકલ્ટી પાસે ભણો છો.
સાચી વાત ખોટો ગુરુ નથી મળ્યા બરાબર મોટો થયો પણ મારા ફ્રેન્ડ મારી સાથે હિન્દીમાં વાત કરતા હતા એટલે મને ક્યારે મરાઠી શીખવાનું ઓલું નતું શું કે ઇન્સેન્ટિવ હતું જ નહીં મને. કારણ કે મારે જયારે કોમ્યુનિકેશન કરવું હોય ત્યારે હિન્દી હતી અવેલેબલ મને ક્યારે ઇશ્યુ થતો નતો. પણ હું જયારે સ્કૂલમાં ગયો ને તો જે ટીચર્સ હતા ને અમને મરાઠી ભણાવવા વાળા તો અમુક ટીચર્સ બહુ સારા હતા. મરાઠીની જ વાત કરું અમુક ટીચર્સ સારા હતા પણ એ મને નહોતા ભણાવતા એ બીજા ક્લાસીસ ને ભણાવતા. પણ જે મને મરાઠી ભણાવતા ને જે ટીચર્સ એ લોકો ઓલરેડી એવું અઝ્યુમ કરીને આવતા હતા કે મને થોડી ઘણી તો આવડે છે મરાઠી અને એ ડાયરેક્ટલી મારી સાથે મરાઠીમાં બોલવા માંડતા હતા
બરાબર.
અને આમ અને ડાયરેક્ટલી સમજાવવા માંડે અને આમ એ વાત એવી રીતે કરે ને કે જાણે મને ઓલરેડી સમજાય છે એવી રીતે. અને હું કઈ પૂછું ને કઈ ક્વેશ્ચન પૂછું તો મને એટલું રિડિક્યુલ કરે ને ત્યારે આટલું નથી આવડતું એમ કરી તો હું મેં પૂછવાનું બંધ કરી દીધું. પણ એનો એરર એ થયો કે મેં પૂછવાનું બંધ કર્યું ત્યારે હું એ શીખવાનું એ બંધ કરી દીધું. પણ હવે જો હું કેવું રેટ્રોસ્પેક્ટમાં મારે બ્લેમ કરવું જોઈએ તો હું એ ટીચર ઉપર બ્લેમ કરું. એક્ચ્યુઅલી ફોલ્ટ મારી છે પણ મારે બ્લેમ કરવું છે બરાબર કારણ કે નથી ગમતું મારે તો એ ટીચરોની ફોલ્ટ છે મને કેમ નથી ગમતું મને ગમી
શકે. એ તો વસ્તુ છે.
મેં કેટલા 7 યર્સ મરાઠી મારા સિલેબસમાં સ્ટડી કરી છે
બરાબર છે
તો મને ગમવી જોઈએ ને મરાઠી. એટલીસ્ટ મને મરાઠી આવડે છે હવે લાઈક જક મારીને શીખવી પડી એટલે મને મરાઠી આવડે છે પણ મને મરાઠી ગમતી નથી એવો. એવું થઈ ગયું અને એનો બધો જ ફોલ્ટ છે ને ટીચર પર છે, કારણ કે ટીચર ને શીખવાડવામાં ઇન્ટરેસ્ટ જ નતો. ઘરમાં પ્રોબ્લેમ હતી એટલે, પણ મેં એ મિસ કરી દીધો. અને સેકન્ડ લેક્ચર થી મેં જયારે અટેન્ડ કર્યું ને તો બધા જ મારાથી એક સ્ટેપ આગળ હતા, પણ સિલેબસ તો જસ્ટ સ્ટાર્ટ જ કર્યું હતું. મને ક્યારે એવું ફીલ જ આવ્યું કે મેં મિસ શું કર્યું પહેલા લેક્ચરમાં. અને મેં બધાને પૂછ્યું આજુબાજુ કે પહેલા લેક્ચરમાં, તેમણે કીધું ફિઝિક્સ ની માહિતી આપી ખાલી થોડી ઘણી. મેં કીધું ઓકે
બરાબર,
એટલે ઠીક છે સમજી ગયો એમ. એક લેક્ચરમાં કેટલું ભણાવી શકે ફિઝિક્સ, એ બી બેઝિક, એટલે કોઈના નોટ્સ કે એવું કઈ હતું નહીં ફિઝિક્સ માટે. પણ એ એક મિસ કર્યો અને એના પછી મને ફિઝિક્સ ક્યારે સમજાયું જ નહીં કમ્પ્લીટલી. મને થતું આપણે આ શું કામ કરીએ છે, આ શું કર્યું આપણે, આખો થિયરમ સરે એક્સપ્લેન કર્યો, પણ મને હતું કે આ શું કરીએ છીએ આપણે, શું કામ કરીએ. એનો આન્સર મારી ક્લાસમાં બધા પાસે હતો સિવાય મારી પાસે. એ લોકોને ખબર હતી કે એમ શું છે ફિઝિક્સ નું, અને મને નહોતી ખબર કે ફિઝિક્સ શું કામ હોય. હોય જ શું ફિઝિક્સ કેમ અસ્તિત્વ ધરાવે છે, આપણે શું કામ આ સ્ટડી કરીએ છીએ, એ મને ખબર જ નહોતી. એટલે આમ શું કહેવાય, એરર થઈ ગયો યાર. એક લેક્ચર મેં મિસ કર્યો ને, મારી લાઈફમાંથી ફિઝિક્સ આમ ઇરેઝ થઈ ગયો. મને ગમ્યું ઘણા વર્ષો પછી એક એચસી વર્મા કરીને ફિઝિક્સ ની બહુ ફેમસ બુક છે, એ વાંચવાની
સ્ટાર્ટ
કરી. એ ભાઈ એ સ્ટાર્ટિંગમાં વાંચે ને આપણે એકદમ મગન થઈ જઈએ ફિઝિક્સમાં. એને કેવી રીતે કીધું ખબર છે, આપણે કોઈ ગેમ જોતા હોઈએ ટીવી પર, કોઈ સ્પોર્ટ્સ ની ગેમ બરાબર, અને આપણને નિયમ નથી ખબર એ ગેમના, પણ તો બી જોઈએ છે આપણે, તો કેવું થોડો ટાઈમ જોઈએ પછી થોડા થોડા નિયમો ખબર પડવા માંડે આપણને. બિગ બોસ આપણને એક્ઝેક્ટલી રૂલ્સ નથી ખબર, પણ આપણને આઈડિયા છે ને જનરલ કે આ તો નો જ કરાય, આ તો નો કરાય
બરાબર, આટલા આટલાના મેઇન રૂલ્સ છે.
એ બી રૂલ્સ છે કે નહીં કેવી રીતે છે નથી ખબર, બટ આમ શું કહેવાય થોડું ગેસ કરી શકીએ આપણે.
હા
તો ફિઝિક્સ આખા વર્લ્ડ લેવલ પર ઈ જ કરે છે, વર્લ્ડ કયા રૂલ્સ થી ફોલો થાય છે ને એનું ગેસ વર્ક ચાલુ છે આપણું વાયા ફિઝિક્સ. અને શું નિયમો છે ને એ જ ગોતીએ છીએ આપણે, પણ બધા નિયમો નથી ખબર
આપણે.
પણ આપણા
હા ઓફકોર્સ હજી તો
આપણા હાથમાં ગેમ છે જોવાનો, આપણે ગેમ જો કરી શકીએ હજુ, ને એનાથી આપણે રૂલ્સ એક્સટ્રેક્ટ કરવાના છે એવી રીતે. અને એને ફિઝિક્સ કહેવાય. તો મેં કીધું ઓ વાવ ધેટ ઇઝ જસ્ટ માઇન્ડ બ્લોઈંગ. તો હવે મને ખબર પડે કે આપણે કેમ V equal to IR ગોતી રહ્યા છે. પણ જ્યારે એક્ચ્યુઅલી હું એ શીખી રહ્યો હતો ત્યારે મને નહોતી ખબર, તો એ મને તો દુશ્મની થઈ છે.
હા રાઈટ,
મરાઠી અને ફિઝિક્સ સાથે એવી રીતે. અને એનો બધો જ ફોલ્ટ શું કહેવાય, હું તો ટીચર પર જ નાખું કે મારું સ્ટાર્ટિંગ જ એવી
વિયર્ડ રીતે થયું કે આપણે ઇન્ટરેસ્ટ જ ન જાગે.
અને જો હું કહું આપણી લાઈફમાં છે ને અમુક પ્રોફેસર એવા આવે જે યાદ રહી જાય આપણને, એમ ચોંટી જાય આપણા બ્રેજામાં.
એ
પ્રોફેસર કોણ હોય ખબર છે, જે આપણને બેઝિક શીખવાડવાથી ડરે નહીં એવા લોકો.
બરાબર છે.
મારા એક કેમિસ્ટ્રીના પ્રોફેસર હતા, એ એમણે અમને થર્મોડાયનેમિક્સ શીખવાડ્યું હતું. એ ભાઈએ એટલું ફંડામેન્ટલ લેવલ પર થર્મોડાયનેમિક્સ શીખવાડ્યું હતું ને, એટલું બેઝિક લેવલ પર શીખવાડ્યું હતું ને, થર્મોડાયનેમિક્સ મારા ભેજાની અંદર એચ થઈ ગયું છે, લખીએ ને આપણે એવી રીતે થઈ ગયું છે. એના ત્રણેય નિયમો હું આજની તારીખે વિધાઉટ એની પ્રિપેરેશન ત્રણેય નિયમો ડિરાઈવ કરી શકું છું. અને ખાલી થર્મોડાયનેમિક્સ નહીં, એમણે બે સબ્જેક્ટ બે પોઈન્ટ શીખવાડ્યા હતા, બે ટોપિક શીખવાડ્યા હતા, થર્મોડાયનેમિક્સ અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી.
અરે વાહ,
ઇલેક્ટ્રો, હા આ બે ટોપિક એમણે શીખવાડ્યા હતા ને આ બે મારા મને બહુ બેજામાં એચ થઈ ગયા છે.
બરાબર,
તો ધેટ ઇઝ સો કૂલ. પ્રોફેસર ભગવાન છે મારા માટે, લાઈક એક્ચ્યુઅલી લિટરલી ગોડ છે એ પ્રોફેસર મારા માટે. એને એને મને ગુરુ કહેતા શરમ ન આવે એવા પ્રોફેસર ને.
એક્ઝેક્ટલી રાઈટ. હું પણ છે ને જે 12th માં હતો ને, 12th સાયન્સ માં, તે રીતે આપણે મેથ્સ માં આપણે બેને સેમેસ્ટર વાઇઝ હતું રાઈટ. તો એમાં છે ને મારે સેકન્ડ સેમેસ્ટર માં આ બધું આવતું લિમિટ્સ અને એના જે ટોપિક્સ છે ને, લિમિટ્સ ના બેઝિક્સ
ને ડેરિવેશન.
તો અમારા એક સર હતા, એ સરે કાલે લિમિટ્સ કરાવ્યું થ્રુ આઉટ હોલ સેમેસ્ટર. છ મહિના સુધી અમારું એક જ ચેપ્ટર આવેલું. ઓહો, અને એટલું ઓસમ રીતે એને ભણાવ્યું હતું કે પછી ત્યાંથી થર્ડ સેમ ફોર્થ સેમ બીમાં જ્યારે અમારે મેથ્સમાં ટ્રિપલ ઇન્ટિગ્રેશન્સ આવતા, તો પણ મને કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ આવ્યું નથી. એક્ચ્યુઅલી એ સર બેઝિક ઉપર જ 100% ધ્યાન આપ્યું. નહીં, બહુ એક્સપિરિયન્સ વાળા સર હતા, લાઈક 50-60 યર પ્લસ એક્સપિરિયન્સ હતો એમને.
ઓ સમજી ગયો, ઓકે ઓકે.
મિનિટ્સ માટે નો સો, તો આવા કોઈ આપણને ફેકલ્ટી મળી જાય ને, તો આપણે થ્રુ આઉટ આપણે જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી એ સબ્જેક્ટમાં કોઈ દિવસ આપણને પ્રોબ્લેમ ન આવે.
સાચી વાત. ઇન્ટેલિજન્સ થી છે ને એ લોકોનો ઈગો હર્ટ થઈ જાય ટીચર્સ નો.
એક્ઝેક્ટલી રાઈટ.
અને એ ઈગો હર્ટ કેવું છે એટલે, લાઈક ઓબ્વિયસલી હું બી એક્સપેક્ટ ન કરું કે કોઈ ટીલો મારાથી અડધી સાઈઝ નો મને સંભળાવી જાય શાણો બની. તો હું એને 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 શૂટ કરી દઉં ઓબ્વિયસલી. અને એ સોર્ટ ઓફ નેસેસરી બી છે, કારણ કે મારી ક્લાસ અગર મારી રિસ્પેક્ટ નહીં કરે ને તો એ મારાથી કઈ શીખશે પણ નહીં.
એક્ઝેક્ટલી રાઈટ.
એટલે એ જરૂરી છે કે એ લોકો રિસ્પેક્ટ કરે, પણ આ એક પર્ટિક્યુલર છોકરો છે એ રિસ્પેક્ટ નથી કરતો અને એના લીધે આખી ક્લાસ રિસ્પેક્ટ કરવાની બંધ કરી શકે છે. તો એક છોકરાની ક્રિએટિવિટીને ખતમ કરી શકાય, આખી ક્લાસ માટે બલી આપી શકાય એવું, એમ કરીને પોતાનો અહંકાર બચાવવા, એવું અઝ્યુમિંગ કે એ એકચ્યુઅલી એટલા સારા ટીચર છે કે બાકીની આખી ક્લાસને શીખવાડી શકશે. ઓકે, પણ એક છોકરાની પર્સપેક્ટિવથી તો એવું છે જ નહીં, કારણ કે એ તો માને છે કે આ ડોબો છે આ ટીચર, એને કાંઈ આવડતું નથી એવું. તો આમ શું કે એવો મસ્ત ઈગો ક્લેશ થાય ને, અને એની અંદર મોસ્ટ ડિફિટ છોકરાની થાય, કારણ કે ટીચર જે હોય ને એ પાવરની પોઝિશન છે. એટલે જ્યોગ્રાફીમાં બ્રિલિયન્ટ હતો, મને ફૂલ જ આવે ઓલવેઝ. જ્યોમેટ્રી પૂછે ને મને ઓલવેઝ ફૂલ માર્ક્સ આવે, આઈ એમ નોટ ઇવન જોકિંગ. જ્યોમેટ્રી મારો એટલો સ્ટ્રોંગ સબ્જેક્ટ હતો ને જ્યોમેટ્રી. તો એક એક્ઝામની અંદર ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન્સ હતા અને આખા પેપરમાં ક્યાંય લખ્યું નહોતું કે ડાયગ્રામ અમારે બનાવવાના છે, અને મારી જ ક્લાસમાં ઘણા બધાએ ડાયગ્રામ નહોતા બનાવ્યા. ઓકે, ડાયગ્રામ બનાવ્યા વગર અમે સોલ્વ કર્યું હતું આખું ક્વેશ્ચન. અચ્છા, હું એમ આમ ફાલતુ વાત નથી કરતો, એ જે ડાયગ્રામ હતા ને એ ક્વેશ્ચન પેપરમાં તો હતા. હા, જે ડાયગ્રામ્સ પૂછ્યા હોય ને એ ક્વેશ્ચન પેપરમાં તો ડાયગ્રામ્સ હતા જ. ઓકે, તો એ સિચ્યુએશનની અંદર આ ટીચરને મને ફૂલ માર્ક્સ નહોતા આપવા, અને હું આમ શું કહેવાય, હું આઉટ ઓફ નાઇવનેસ નથી કર્યો, મને ફેક્ચ્યુઅલી ખબર છે કે એને ફૂલ માર્ક્સ નહોતા આપવા. અને હું કહું કેમ, મેં કઈક 30 માર્ક્સ નું પેપર હતું એણે મને 27 આપ્યા અને દરેક ક્વેશ્ચન પર મેં ડાયાગ્રામ નહોતો બનાવ્યો ને એનો અડધો માર્ક આપ્યો હતો એણે. લાઈક થિંક એણે અગર એ અડધો માર્ક દરેક ક્વેશ્ચન પર ના આપ્યો હોત ને મને 30 આવતો 30 આવત. કારણ કે મારા આન્સર રાઈટ હતા બધા અને લોજિકલી પહોંચ્યો હતો હું. દરેક સેન્ટેન્સ નો રીઝન લખતો હતો સાઈડ પર કે અહીંયાથી આ આ આટલા આ ઓપોઝિટ આવે એટલે આ બે સેમ છે એંગલ એમ કરીને એવું. બટ એ ટીચરને હું નહોતો ગમતો તો એને નો કર્યો એવું. અને હું એને એટલે નહોતો ગમતો કારણ કે હું ક્લાસમાં ક્વેશ્ચન કરતો હતો એને જ્યોમેટ્રીની ઉપર. કારણ કે ગમતું હતું જ્યોમેટ્રી, મને જ્યોમેટ્રી સમજાતું હતું એટલે તો હું કરતો હતો ક્વેશ્ચન. બાકી બધા અંધાની જેમ આમ શું કહેવાય ગળી જતા હતા એ ટીચર જે આપી દીધી. કોઈને ક્વેશ્ચન નથી તું ટાઈમ વેસ્ટ કરે છે એવું બધું કેતા મને ક્લાસમાં ઉભો રાખીને. મને બહાર મોકલી દેતા હતા જ્યોમેટ્રી જેવા સબ્જેક્ટમાં, મારો ફેવરેટ સબ્જેક્ટ હતો ને એમાં મને બહાર મોકલી દેતા. એટલે આમ શું કહેવાય પેનફુલ થઈ જાય બે એકદમ. નેક્સ્ટ યર જ્યોમેટ્રી ટીચર ચેન્જ થયા મારા, બરાબર. નેક્સ્ટ યર જ્યોમેટ્રી ટીચર ચેન્જ થયા મારા, મને પાછા ફૂલ માર્ક્સ મળવા માંડ્યા.
બરાબર.
કારણ કે ઇશુ મારી સાથે હતો જ નહીં, ઇશુ એ ટીચર સાથે હતો. અને ફોર્ચ્યુનેટલી મારા પેરેન્ટ્સને બી મેં સમજાવી દીધું આ વાત આખી. તો એ લોકોને બી મારા માર્ક્સથી એટલી પ્રોબ્લેમ નહોતી જયારે ઓછા આવતા. કારણ કે એ લોકોને બી શોક થતો કે જ્યોમેટ્રીમાં કેમ ફૂલ ના આવ્યા, તને તો આવે છે ફૂલ એમ.
ફાધર પાસે ભણું મેથ્સ, એકદમ બહુ હોશિયાર છે મેથ્સ માં મારા ફાધર. તો હું ક્વેશ્ચન ના આન્સર કેમની ટ્રીક થી કરું તો એ મારા સર ને નતો ગમતો. તો એ ખાલી આટલી વસ્તુ માટે એ હંમેશા મારો વાંક કાઢતા અને મને કોઈ દિવસ ફૂલ માર્ક્સ નથી આપ્યા. જસ્ટ લિટરલી આન્સર સાચો હોય તોય મેં ઉપર લખેલો જોયું છે તમારી આ રીત ખોટી. કેમ કે મેં ખાલી એ સર ની મેથડ થી નથી સોલ્વ કર્યું. તો
આપણે ડોબા હોઈએ ને આપણે સમજી જ નથી રહ્યા અને આપણાથી ફ્રસ્ટ્રેટેડ છે એવું હોય ને અગર તો મને સમજ
પડે
કે જેવી રીતે મારા મરાઠી ટીચર હતા એ ફ્રસ્ટ્રેટેડ હતા મારાથી. કેટલી બી બેઝિકમાં જઈને સમજાવવાની ટ્રાય કરે હું સમજતો જ નહોતો એવી રીતે. અને મને એ સેન્ટિમેન્ટ સમજાય કે એ કેમ ચીડાય છે મારા પર એવું. કારણ કે હું ડોબો છું મરાઠીમાં નથી આવડતું એટલે એ ચીડાય છે મારા પર, બરાબર. એ મને સમજ પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, અગ્રી ના કરું પણ હું અન્ડરસ્ટેન્ડ કરું એ સમજું ખરો એવી રીતે. પણ અહીંયા તો હું સારો સ્ટુડન્ટ છું ભાઈ,
પ્રોબ્લેમ એ લોકો ને ત્યાં હતો કે કદાચ આપણે કોઈ એવો ક્વેશ્ચન પૂછી લીધો જે એને નથી ખબર, એનો આન્સર એને ખબર નથી તો પ્રોબ્લેમ આવે એને મગજમાં. એ વસ્તુ ચાલતી
હોય અહંકાર તૂટી જાય ને એ દિવસે એટલે.
હા એક્ઝેક્ટલી.
અને એ અંકર ના ટુકડા આપણા પર પડે.
હા એમ કે તો એમ કે ત્રિકોણ હોય ટ્રાયંગલ તો એંગલ્સ એનું સમેશન 180 જ શું કામ થાય, એની પાછળનું શું રીઝન. તો એ તો એ વસ્તુને એની પાસે લોજિકલ આન્સર ન હોય
તો કે એ એવું જોઈએ
તો એને પ્રોબ્લેમ.
તમારો
ક્વેશ્ચન કેવી રીતે રોંગ હોઈ શકે? એક્ઝેક્ટલી
ખબર ને, અમે આન્સર રોંગ હોય પણ
ક્વેશ્ચન ક્વેશ્ચન
કે આન્સર ખોટો છે ક્વેશ્ચન.
હા
ક્વેશ્ચન રોંગ કેવી રીતે થઈ શકે?
ક્વેશ્ચન થોડો ખોટો હોય.
અને એ બી હેલો સોશિયોલોજી કે સાયકોલોજી જેવા સબ્જેક્ટમાં ક્વેશ્ચન રોંગ હોઈ શકે બરાબર, જ્યોગ્રાફી જેવા સબ્જેક્ટમાં ક્વેશ્ચન રોંગ હોય. હું એમ ન પૂછી શકું કે પોલના નોર્થમાં શું આવ્યું, એવું ન પૂછી શકું બરાબર. એ જગ્યા પર હું સમજુ કે ક્વેશ્ચન રોંગ હોઈ શકે, પણ મેથ્સમાં
હા મેથ્સમાં કઈ રોંગ ન હોઈ શકે.
એટલીસ્ટ ક્વેશ્ચન હું 5 ની જગ્યાએ 3 કેતો હું તો હું રોંગ છું એ મને ક્લિયરલી ખબર પડે હું કેમ રોંગ છું, કારણ કે આન્સર 3 નથી આન્સર 5. આઈ ગેટ ઈટ. પણ ક્વેશ્ચન 2+2 શું છે એવું હું પૂછું તો મને એમ થોડી કે 2+2 ખોટું છે.
હા તો શું કે ક્વેશ્ચન થોડી ખોટું હોય,
ક્વેશ્ચન થોડી ખોટો હોય.
આવું છે ને, એક વખત અમાર કોલેજ ટાઈમ હતી તો અમાર કોલેજમાં બીમાં છે ને વેક્ટર કરીને આવતો સબ્જેક્ટ, એમાં વેક્ટર્સ ને બધું હોય તો એમાં 2-3 ફોર્મ્યુલા હતા. તો મેં ખાલી સરને એટલું પૂછ્યું કે સર આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યા ને એ સમજાવો ખાલી, ન તો એ સરે મને મને મિડ ટર્મ માં ફેલ કર્યું. આટલી વસ્તુ મેં કીધું વાહ
ज्यादा सवाल मत करो, पढ़ाई पे ध्यान दो.
એટલો મતલબ હતો કે આ 3 ફોર્મ્યુલા છે એને તમે યાદ કરી લો, ધેટ્સ ઈટ.
પેલો V U 80 વાળો ને, પેલો 3 ફોર્મ્યુલા આવતા હતા V U અને 80 વાળો, એનું રિલેશન એક્સપ્લેન કરો.
હા બસ, હા હા હા, કે તો એ ઇન્ટરકનેક્શન
કરી. હા બરાબર,
ક્યાં આપણે કઈ વાત ચાલુ કર્યું હતું, આપણે સ્કૂલ ની બધી યાદો તાજા કરી.
કેલિફોર્નિયાની અંદર ફર્સ્ટ ટાઈમ ફેક્ટરી ખોલી હતી, તો એ જગ્યા પર ફેક્ટરીમાં ગામડેથી બધા લોકો કામ કરવા જતા હતા ફેક્ટરીમાં. તો ફેક્ટરીની અંદર કેવું હોય, કામ હોય બહુ નાનકડું, પણ એ નાનકડું કામ આખો દિવસ કરતા રહેવાનું હોય એવી રીતે. તો એકની જગ્યાએ 2 માણસ જાય ને એ કામ કરવા, તો 2 અલગ કામ કરી શકે એવી રીતે. તો ધીમે ધીમે ગામડેથી જે લોકો રહેવા આવ્યા હોય ને શહેરોમાં, એ ફેક્ટરીની આજુબાજુ જ વસતા હોય ને, તો એ લોકો ફેક્ટરીની અંદર એક જગ્યા પર બેસીને કામ કરતા રહે તો એ લોકોનું ઘર ચાલે, તો એ લોકોના છોકરાનું ધ્યાન કોણ રાખે? એના માટે એક સિસ્ટમ ખોલી હતી સ્કૂલિંગની, જે ફેક્ટરી જેવી જ દેખાય આખી. 1700 ની વાત છે. હા, અને એ લોકો તો એ છોકરાઓનું ધ્યાન કોણ રાખે આખો દિવસ બરાબર, કારણ કે 2 પેરેન્ટ ફેક્ટરી પર કામ કરતા, તો એ છોકરાનું શું થાય, એ આખો દિવસ સ્કૂલમાં રહે. તો એક છોકરો મોટો થઈને એના પેરેન્ટ્સ ને રિપ્લેસ કરશે બરાબર, તો એ ફેક્ટરીમાં કામ કરવા માટે જ બન્યો હોય ને, એવી ટ્રેનિંગ આપી હોય એ લોકોને સ્કૂલમાં. એટલે સ્કૂલની અંદર યુનિફોર્મ હોય અને સ્કૂલની અંદર પીરિયડ્સ હોય, જેની ચેન્જિંગ છે ને બેલથી બતાડે, બેલથી. એટલે બેલ વાગે ને એના પર ખબર પડે. પેલો નાનકડો ઉંદર ના હોય એને ટ્રેનિંગ આપી હોય, બેલ વાગે એટલે અહીંયા ખાવા આવવાનું વાળો. એનાથી છોકરાઓ ખુશ થાય કે યસ હવે જમવા મળશે, યસ હવે આ કરશું, યસ હવે આ કરશું. તો એ છોકરાઓ કામ કરવા માટે પ્રાઇમ થઈ જાય પહેલાથી. તો એ લોકો બહુ સારા ફેક્ટરી વર્કર્સ બને એના માટે આ સ્કૂલની સિસ્ટમ એસ્ટેબ્લિશ થઈ હતી જે કરન્ટલી હજી સુધી છે.
બરાબર, અચ્છા એવું છે, આ સ્કૂલની હિસ્ટ્રી ત્યાંથી આવે છે.
તો એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત, અત્યારે જે સ્કૂલો હોય ને, કોઈ બી સ્કૂલ ઉચકીને જોઈએ ને આપણે, જે આ રીતે કામ કરતી હોય, એ સ્કૂલ બહારથી ડબ્બા જેવી દેખાય. બિલ્ડિંગ ની અંદર જવાની હેબિટ પડી જાય એટલે એવું. અને એક્ઝેક્ટલી એ જ કારણના લીધે 1700s ની પહેલા બનેલા જેટલા યુનિવર્સિટીઝ છે ને, એ બધી જ યુનિવર્સિટી પેલા જેવી દેખાય, મોટા મોટા કિલ્લા જેવી, કાસલ કહેવાય, કાસલ જેવી. ફોર એક્ઝામ્પલ ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે, એ જોઈએ ને આપણે, તો એટલી મસ્ત સુંદર બિલ્ડિંગ છે ને એ, કારણ કે એ લોકો એડ્યુકેશનને એટલી વેલ્યુ આપે છે. લાઈક તમે નવું મંદિર બનાવતા હોય તો કેવું બનાવો તમે, એવું બનાવે એ લોકો યુનિવર્સિટીઝ. પણ યુનિવર્સિટીની અને બેઝિકલી એડ્યુકેશન, કારણ કે એ લોકો એડ્યુકેશન ની બી એટલી ઓછી વેલ્યુ કરે, એવું. એ લોકો માટે એડ્યુકેશન એટલી પોઈન્ટલેસ ને સેકન્ડરી છે ને, કે ઇટ્સ ફાઇન અગર બિલ્ડિંગ સારી નહીં દેખાય તો, જયારે ઓરિજિનલી એડ્યુકેશન એવી નહોતી. ઓરિજિનલી એડ્યુકેશન ની એટલી હાઈ વેલ્યુ હતી કે એને માટે જે બિલ્ડિંગમાં એડ્યુકેશન મળતું હતું ને, એ બિલ્ડિંગ લિટરલી મંદિર જેવું બનાવતા હતા. જે ચેન્જ થઈ ગયું ઇવેન્ચ્યુઅલી, કારણ કે લોકો માટે એડ્યુકેશનની વેલ્યુ ઉતરી ગઈ અને ફેક્ટરીમાં કામ કરતા હોય ને એવા લોકો બનતા ગયા. કેટલી વાર એવું થયું હોય ખબર છે, મારી સાથે પર્સનલ જ એક્સપિરિયન્સ કહું છું, હું કોઈ લેક્ચર અટેન્ડ કરતો હોઉં ને કોઈ ટીચરનો, અને મને ઈચ્છા હોય કે લેક્ચર પૂરો ના થાય, અને બેલ વાગીને એ લેક્ચર પૂરો થઈ જાય અને એ ટીચર પછી આવતા અઠવાડિયે આવવાના હોય, એટલે મારે રાહ જોવાની આખો અઠવાડિયો. કંઈક સરસ ફ્લોમાં એ કંઈક સમજાવતા હોય અને એ લેક્ચર અબ્રપ્ટલી ખતમ થઈ જાય બેલ વાગે, એટલે મારે પછી નેક્સ્ટ વીકની રાહ જોવી પડે. અને ઘણી બધી વાર એવું તો ડેફિનેટલી થયું છે, જે ટીચર બોલતું ને એટલું રિડિક્યુલસલી બોરિંગ હોય ને, પણ હું સુઈ ના શકું કારણ કે હજુ બેલ નથી વાગી, એ ટીચર નો હજુ અડધો કલાક સુધી મારે એની રેમ્બલિંગ સાંભળવાની છે. આ બધું ચેન્જ કરવાની જરૂર છે ફિલિંગ ભાઈ, શું કેવું તમારું? હેલો ફિલિક્સ ભાઈ, ફિલિક્સ
હેલો
આવે છે? હવે હાલો તો પૂરું કરીએ, એ કલાક થઈ ગયો આપણે, 3 મિનિટ.
હા ઓફકોર્સ,
ઓકે તો તમે પૂરું કરો, તમે કીધું તો તમે પૂરું કરશો. હાલો,
હા એમાં આપણે ઓલમોસ્ટ 58 મિનિટ સુધી આપણે વાતો કરી, આપણે ટીચરોની વાતો કરી, આપણી સ્કૂલની મેમરીઝને યાદ કરી, આપણે ટીચર્સને યાદ કર્યા. તો હવે તો બાકીના ટોપિક્સ છે, આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ રાખીએ યાર, ફરી વાર આપણે
બધા શ્યોર.
એટલી બધી વાર જે આપણા ચિંતા છે આપણે સાંભળનારા હોય અને આપણે સાંભળીએ આપણને સહન કરીએ એ માટે આપણો ખૂબ ખૂબ આભાર માનું છું.
હું પણ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. હાલો મળીએ બીજી વાર.
શ્યોર રાખ.